તારીખ 2/11/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 567 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 601
પત્ર 569 451 વચ્ચે એક વચનામૃત છે કે કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી. પ્રેરણાસ્પદ વચનામૃત છે. પ્રેરણા એ મળે છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ કોઈ એક એવો અવસર આવે છે કે જેને લઈને મુમુક્ષુમાં અંતર ભેદાય છે. અંતર ભેદાય છે એટલે અંતર પરિણતિ ભેદાય છે અને જાગૃતિ આવે છે. અંતર પરિણતિ અનાદિથી જીવની સંસાર પરિણતિ છે. એ સંસાર પરિણતિ જ્યાં સુધી ભેદાતી નથી ત્યાં સુધી એ પરિણતિ મોક્ષ માર્ગ પ્રત્યે મુમુક્ષુને આગળ વધવામાં બાધક થતી હોય છે. એટલે જીવનો ભાવ ઉપડતો નથી. સમજણ હોય, વાત સમજાય એવી ઈચ્છા અથવા ભાવના પણ રહે કે હું મારું કામ જલ્દી જલ્દી કરું અને હું આગળ વધું, મોક્ષ માર્ગ પ્રત્યે મારે આગળ વધવું છે, વધવું જોઈએ, પણ પોતાનો જ ઉપાય ન ચાલતો હોય એવી પ્રાય પરિસ્થિતિ હોય છે. એનું કારણ ગોતવા જાય તો એને કારણ પણ ઘણી વાર ન મળે. એટલા માટે ન મળે કે હું સત્સંગ કરું છું, સ્વાધ્યાય કરું છું, મારા વિચારો પણ ચાલે છે, પણ હું જે આગળ નથી વધી શકતો, જે સમજું છું, વિચારું છું, સત્સંગ મળે છે એ સંબંધીના મારા વિચારો પણ ચાલે છે, પણ હું છતાં આગળ નથી વધતો. એનું કારણ એ હોય છે કે સત્સંગમાં અંતર ભેદાયું નથી હોતો. અંતર નથી ભેદાયું હોતો. હવે અહીંયા એમણે એક પ્રસંગ લીધો છે કે તથારૂપ જોગને પામીને, એવા પ્રસંગે શું તથારૂપ જોગ એટલે શું? કારણ કે વાત એમને મભમ રાખી છે. કેમ કે એ યોગની અંદર બે બાજુનો પ્રકાર છે, એક નિમિત્ત સંબંધી અને એક ઉપાદાન સંબંધી. ઉપાદાન સંબંધી એવી વાત છે કે એ જીવને સંસારથી છૂટવા માટે અને પોતાનું આત્માનું પરમ કલ્યાણ કરવા માટે સત્પુરુષની આવશ્યકતા એને લાગી હોય અને સત્પુરુષના યોગ માટે એ તડપતો હોય. સમજણ એની પાછળ શું છે કે હું અજાણ્યો આંધળો છું, આત્મકલ્યાણ કરવાનો ઉપાય હું જાણતો નથી. કેમ કે આ એક અંદરમાં જવાનો પ્રકાર છે અને અંદરમાં જઈ શકાતો નથી. નહીં જઈ શકવાના કારણો એ છે કે બાહ્ય પદાર્થો પ્રત્યેના ખેંચાણો જીવને આવ્યા કરે છે. અંદરમાં પ્રકૃતિના પણ ઉદય આવે છે અને બહારમાં પ્રસંગો પણ આવે છે, પરિણામ બહાર ખેંચાય છે. જે પરિણામ ખેંચાઈને અંદર જવા જોઈએ એ પરિણામ ખેંચાઈને બહાર જતા હોય છે. આ પરિસ્થિતિમાં ઊભો થાય અને એનો કોઈ ઉપાય, એને સચોટ ઉપાય કોઈ જાણવામાં નથી કે હું આમ કરું તો સીધો અંતર્મુખ થઈ જાઉં, એવું કાંઈ એની પાસે છે નહીં. એ ઉપાયના વિષયમાં પોતે અંધારામાં ઊભો છે એવું જેને સ્પષ્ટ ભાન છે, અને તેથી કરીને એ ઉપાય બતાવનાર કોઈ સત્પુરુષ મળે એ મારા માટે અત્યંત અત્યંત જરૂરી છે. અને નહીતર તે સિવાય મારું કામ કોઈ કાળે પણ નહીં થાય એવી વાત જેને બરાબર સમજવામાં આવી છે. શું એ વગર કામ થઈ શકવાની કોઈ પરિસ્થિતિ જ નથી. એવી પરિસ્થિતિમાં પોતે સંસારમાં અનાદિથી રખડે છે કે એ રખડપટ્ટીમાંના રખડપટ્ટીમાં જ અનંતકાળ ગયો, હજી અનંતકાળ ચાલ્યો જાય તો ચાલ્યો જાય, હોય એ પુરુષ સત્પુરુષ મળ્યા વિના એ રસ્તો બતાવી શકે એવી કોઈ પરિસ્થિતિ છે ને. ચારસો ને 49 પત્રમાં એમણે લીધી વાત. છેલ્લો પેરેગ્રાફ પાનું 372 છેલ્લો પેરેગ્રાફ. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે અથવા પ્રગટ છે, આત્મસ્વરૂપ જેને પ્રગટ વર્તી રહ્યું છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. આવો નિશ્ચય અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. આવો જેને નિશ્ચય થયો છે, અહીંયા તો ઉપદેશ આપ્યો છે કે કરવો ઘટે છે, પણ ખરેખર આવો ઉપદેશ, આવો નિશ્ચય જેને થયો છે કે આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, એવા પુરુષ વિના મને કોઈ આત્મસ્વરૂપ યથાર્થ બતાવી ન શકે અને એવા પુરુષથી આત્મા જાણ્યા વિના, આત્મજ્ઞાન કર્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય છે જ નહીં, કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. આનો શાસ્ત્ર વાંચનની કોઈ ઓલ્ટરનેટિવ નથી. એનું કારણ એ છે, શાસ્ત્રમાં તો તકલીફ એ જાતની વિશેષ છે કે કોઈ પણ વચન છે ને એ અપેક્ષિત જ હોય છે, કહેવાની કોઈ મર્યાદા હોય છે, અપેક્ષા હોય છે, અને જે કાંઈ કહેવા ધારે છે એટલા પૂરતી જ એમાં વાત આવે છે. એ સિવાયની બીજી એને જ લાગતી વળગતી વાતો એક વચનમાં નથી આવતી. હવે એક એક વચને એ અપેક્ષા તો ખોલી શકે નહીં કોઈ લખનાર કે કહેનાર. એક એક વચને કેવી રીતે અપેક્ષા ખોલી શકે? એક એક વાક્ય કે એની અપેક્ષા કે, એક વાક્ય કે એની અપેક્ષા કે, એ તો લખાણમાં સંભવિત નથી. ત્યારે કહેનારની અપેક્ષાનો ખ્યાલ આવે નહીં, પોતાને કંઈક બીજો ખ્યાલ આવે, એટલે શાસ્ત્ર વાંચેલું તો એને કંઈ કામમાં આવે નહીં. બહુ ભાગા પરિસ્થિતિ હોય. એટલે જ્ઞાનીઓ એ સીધું શાસ્ત્ર વાંચવાની ના પાડે છે. સત્સંગમાં શાસ્ત્ર લેવું અથવા પરમ સત્સંગે સમજવું, સીધું નહીં વાંચવું, એવી આજ્ઞા કરેલી છે. એટલે પ્રત્યક્ષ યોગ વિના આત્મસ્વરૂપ સમજાય નહીં, કોઈ કહી શકે નહીં જ્ઞાની સિવાય, અનુભવી સિવાય, અને એ સિવાય કોઈ આત્મકલ્યાણનો બીજો માર્ગ છે નહીં. એવો જેને નિશ્ચય થવાથી, શું જે સત્પુરુષના યોગ માટે તલપાપડ છે, અને એવી એવી ભૂમિકામાં એને સત્પુરુષનો યોગ થાય, ત્યારે એને તથારૂપ યોગ કહેવામાં આવે. કેવો? કે એ જીવનો આત્મકલ્યાણ થાય એવો તથારૂપ યોગ. તથારૂપ યોગ એટલે કેવો? કે જીવનું આત્મકલ્યાણ થાય એવો તથારૂપ યોગ. એમાં પણ એ યોગ થયા પછી પણ જીવના પરિણામ બદલાય નહીં, અને જે આત્મજ્ઞાન માટે એની જિજ્ઞાસા અને ભાવના હતી, જેને લઈને એ યોગને વાંચતો હતો, ઈચ્છતો હતો, એ જ પરિણામ સતેજ થાય, તીવ્ર થાય, એવા યોગમાં એ રહીએ અને સત્પુરુષ એને યોગ્ય, એની ભૂમિકાને યોગ્ય જે કાંઈ એને યોગ્ય લાગે એ કહે, અને એને ઠેઠ આત્મજ્ઞાન સુધી લઈ જાય એવી પરિસ્થિતિ બને તો એ જીવ તરી જાય છે. પણ અહીં તો કૃપાળુ દેવે એક જ વાત લીધી છે કે એવો યોગ બનતા કોઈ એક ક્ષણ એવી આવે કે જેથી એનું અંતર ભેદાઈ જાય. અંતર ભેદાઈ જાય ત્યારે શું થાય? કે જે એને સંસારની ઉપાસનાની પરિણતિ ચાલતી હતી એ તૂટી જાય, અંતર ફરી જાય, એનો અંતરંગ ફરી જાય. બહારમાં ભલે ઉદય પ્રમાણે દેખાવ ગમે તે પ્રકારનો હો, એ જોવાનો વિષય નથી, એ જોવાનો વિષય નથી. કોઈ જીવનો સત્પુરુષના યોગે અંતર ભેદાયું હોય તો એને કોઈ એવી અપૂર્વ જાગૃતિ રહે છે, આત્મકલ્યાણ અંગેની એવી અપૂર્વ જાગૃતિ રહે છે કે એને સૂઝ આવે છે કે આપ મારા પરિણામો મને આત્મામાં હિતકર છે, અને આ મારા પરિણામો મને આત્મામાં અહિતકર છે, એવી સૂઝ રહી જાય છે. અને એને લઈને એની જાગૃતિ એવી છે કે હવે એ સંસારમાં પરિભ્રમણ નહીં કરે, એવી કોઈ એક અપૂર્વ જાગૃતિ મુમુક્ષુની ભૂમિકામાં પણ આવે છે ખરી. એમ કહે છે ક્યારે? કોઈ એવો તથારૂપ યોગ પામે છે ત્યારે. ત્યારે સારું છે, ખાસ કરીને વેદનામાં હોય, ભાવનામાં હોય. એ ઉપરાંત એ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ માટે તડપતો હોય, એટલે એ વાત મુદ્દાની છે. આની અંદર કહેવાનો આશય શું છે કે તરસ લાગી હોય ત્યારે પાણી મળે તો બચી જાય, અથવા ભૂખ લાગી હોય ત્યારે ભાવતું ભોજન મળે તો શરીર પુષ્ટ થાય, શરીરને પોષણ મળે. આમ છે. એવી ભૂમિકામાં યોગ થવો, સંયોગ થવો. યોગ થવો એટલે સંયોગ થવો. ત્યારે શું હોય છે, એક કારણ શું બને છે કે એને જે પોતાની ભૂમિકાનું આત્મકલ્યાણને યોગ્ય જે કાંઈ સત્પુરુષનું વક્તવ્ય મળે છે એને ઝીલી લે છે, હેઠું પડવા દેતો નથી. અને એવી પરિસ્થિતિ વિના મળે છે તો હેઠું પડી જાય છે, જીવ અવધારતો નથી. એટલે યોગનો કોઈ અર્થ નથી સરતો. કેમ કે યોગમાં બે વાત છે, ઉપાદાનની પૂરી તૈયારી થઈ અને યથા યોગ્ય નિમિત્ત મળી, પછી શા માટે આત્મકલ્યાણ ન થાય. હવે અહીંયા શું લીધું છે કે કોઈ એક જીવ એવો છે કે જેને હજી સુધી આત્મકલ્યાણ કર્યું નથી પણ આત્મકલ્યાણનો ઈચ્છુક છે અને તેથી એવા પરમ યોગને તે ઈચ્છે છે અને એને એ સત્પુરુષના વચનોથી એનું અંતર ભેદાય છે. એટલે એની સંસાર પરિણતિ તૂટે છે. સંસારમાં જવાના પરિણામો થાય એવો કર્મોદય બાકી છે હજી એને, કેમ કે પૂર્વે તો એ જ કર્યું છે, એને કર્મો સત્તામાં ગયેલા છે, એના કાળે પાકતા પાકતા આવવાના છે ઉદયમાં, એનો વિપાક તો એના કાળે જ આવવાનો છે. એવું સંભવિત છે કે એવો વિપાક વહેલો પણ આવે, કેમ કે એની સ્થિતિ ટૂંકાય છે, સંક્ષેપ થઈ જાય છે, એનો ઉદય આવવા ચાલુ પણ થઈ જાય. પણ એની જાગૃતિ અંતર્ભેદાવાને કારણે એવી રહે છે કે હવે એ પ્રસંગોથી, એ ઉદયોથી એ સંસારમાં તણાઈ જાય અને સંસારના રસ એને પૂર્વવત લેવાઈ જાય એવી એની સ્થિતિ નથી રહેતી. આખી પરિણતિ બદલાય છે અને પરિણતિ બદલાવાથી પોતાના આત્મકલ્યાણને વિશે અપૂર્વ વિશિષ્ટ પ્રકારની એક જાગૃતિ વર્તે છે, એવી એક ભૂમિકા આવે છે. સત્પુરુષનો યોગ થાય ત્યારે અને એ યોગનો વાંછક હોય ત્યારે પડી જાય બધું, એનું જેટલું આવે એ બધું નીચે પડે, ઝીલી ન શકે. અને આ પરિસ્થિતિ વાળો નીચે પડવા ન દે, ઝીલી લે બસ, આ ફરક પડે છે. એનું નામ તથારૂપ યોગ છે. અને જો એ જીવને અંતર ભેદ જાગૃતિ થાય તો એને પોતાને પણ એમ ભાસે અને જ્ઞાની પણ એમ કહી શકે કે આ જીવને હવે મોક્ષ વિશેષ દૂર નથી. એનું કારણ કે એને પોતાને પણ અંદરથી મોક્ષના જ ભણકાર આવતા હોય. ગુરુદેવની એ ભાષા હતી કે આ એક એવી વાત છે પરમ સત્ય, એટલે તો વારંવાર કહેતા કે અત્યારે મહાવીર ક્ષેત્રમાં સિમંદર આદિ તીર્થંકર જે વાત કરે છે એ વાત અત્યારે અહીંયા ચાલે છે, કોણ કહી શકે એવું. તીર્થંકરની વાત અમે અત્યારે કહીએ છીએ એમ કે, ત્યાં જે અત્યારે વાત ચાલી રહી છે એ વાત અત્યારે અહીંયા ચાલે છે એમ કે. હવે એનું મૂલ્યાંકન થાય તો એને હેઠી ન પડવા દે, જો એનું મૂલ્યાંકન થાય તો એને એથી ન પડવા દે, અને નહીતર જાય ઉપરથી બધું. શું ત્યારે એમ બોલતા કે આ એવી વાત છે કે સાંભળનારને અંદરથી મોક્ષના ભણકારા આવશે. અને જેને એ મોક્ષના ભણકારા આવે છે એ ખરેખર સાચા જ હોય છે, એનો મોક્ષ થવાનો હોય છે, માટે એને મોક્ષના ભણકારા પહેલા આવી જાય છે. આમ અંતર્વેદ જાગૃતિનો એક અર્થ એવો થાય છે, નેગેટિવ સાઈડ છે. પોઝિટિવ સાઈડથી અંતર્ભેદ જાગૃતિનો અર્થ એવો છે કે આત્માનું જે અંતરંગ સ્વરૂપ છે એનો ભેદ પામીને જાગૃતિ આવે. ભેદ એટલે રહસ્ય, સિક્રેટ. આપણે એમ થાય કે ભાઈ આ વાત ભેદી વાત છે, કોઈ આ કોઈ ભેદી વાત છે, એવી આત્મકલ્યાણના ઉપાયની વાત છે, એ ભેદી વાત છે, સિક્રેટ છે, ટોપ સિક્રેટ છે. જગતમાં એ વાત પ્રચલિત નથી. કેમ? કેમનો એનો બહુભાગ વિષય વચનો ગોચર છે. વચન અગોચર છે અને અનુભવ ગોચર છે. વચન અગોચર હોવાથી એનો કોઈ ઉપાય નથી એવું નથી, પણ અનુભવ ગોચર છે. અને આત્મજ્ઞાની પુરુષ જ્યારે પોતાના અનુભવોની કથા કરે છે ત્યારે એનો ભેદ પકડાય છે, એને અંતર ભેદ સમજાઈને જે જાગૃતિ આવી, રહસ્ય સમજાઈને જે બધા પારમાર્થિક રહસ્ય સમજાઈને જે જાગૃતિ આવી, એ પણ એક અંતર્ભેદ જાગૃતિ છે. એ એની પોઝિટિવ સાઈડ છે. નેગેટિવ સાઈડમાં એની સંસાર પરિણતિ તૂટી છે અને જાગૃતિ આવી છે. એ અંતરંગમાં હોય છે, સંસાર પરિણતિ પકડાતી નથી. ઘણા મુમુક્ષુઓ એમ કહે કે જુઓ, અમે આત્મકલ્યાણ માટે ધંધો છોડી અને સોનગઢમાં આવી ગયા, કે કોઈ પણ નિવૃત્ત ક્ષેત્રમાં. આ તો દ્રષ્ટાંત છે. હા, અહીંયા આવી ગયા. લ્યો, અમે અમદાવાદનું કામ છોડીને અહીંયા આવીને બેસી ગયા છીએ. હવે અહીંયા અમારે કોઈ એવું સંસારને લગતા તો કોઈ અમારે પ્રવૃત્તિ છે જ નહીં. બરાબર, સત્સંગ કરીએ છીએ, વિચારો કરીએ છીએ સત્સંગમાં ને સ્વાધ્યાયમાં ને પુસ્તક ગ્રંથોમાં જે કાંઈ મળે છે એ સંબંધે અમારા વિચારો કરીએ છીએ, પણ આગળ તો વધતું નથી. કારણ કંઈ સમજાતું નથી. પહેલાં બધા ધાવ ઉધામાં કર્યા તો એવું કંઈ છે નહીં અત્યારે, એવું કોઈ પ્રવૃત્તિ નથી ને પરિણામો નથી. આખો ઉદય ફરી ગયો છે, ઉદય ફેર્યો છે, પણ તું ફેર્યો છો કે નહીં નક્કી કરે એમ છે. શું ઉદય ફરવાથી કઈ આત્મા નથી ફરી જતો, અને આત્મા ફરી જાય તો ઉદય ફરે ન ફરે એની હારે કઈ પછી વાંધો નથી. શું એ આત્મા નથી ફરતો એનું કારણ, પૂર્વે જે એને સંસાર પરિણતિ ઊભી કરી છે, સંસારમાં રસ લઈ લઈને, સંસારની સુખ બુદ્ધિના આધાર બુદ્ધિના રસ લઈ લઈને એ પરિણતિ એને આડી આવે છે, આગળ વધવામાં એ આડી આવે છે. પરિણતિ માનો કે અત્યારે દ્રઢ કરે એવી કોઈ પ્રવૃત્તિ નથી એની. અત્યારે તો વારંવાર એ ચિંતા થતી હોય કે મારો આત્મકલ્યાણ કેમ થતું નથી ને થાય તો સારું, કેમ થતું નથી ને થાય તો સારું. નહીં પણ મારો વારંવાર વિચારોનો વિકલ્પ આવી જતા હોય, આવતા હોય, અને એના માટે સત્સંગ કરતા હોય, અને સત્સંગમાં એ વાત વારંવાર પાછી આવતી પણ હોય, અને પોતાને સત્સંગ પછી પણ એ વાત અંદર હાથ આવતી હોય, પણ ન આગળ વધી શકતો એવું બને, ખરે બને કે ન બને, એવું બને છે, એવું બને છે. પણ તથારૂપ જોગને પામીને એમાં જે કહ્યું તે નિમિત્ત ઉપાદાન બંનેની આવી તૈયારી, અને પછી જે અંતરભેદ જાગૃતિ આવે, તે અંતરભેદાય પરિણતિ તૂટે, અને જે જાગૃતિ આવે તો એને મોક્ષનો ભણકાર આવી જશે એમ કહેવા માંગે છે. પરિણતિની જગ્યાએ છે ઉપયોગની અંદર સત્સંગ સ્વાધ્યાય અને આત્મકલ્યાણના વિચારો આવે છે, પણ એ વિચારો ને એ ઉપયોગ સફળ થતા નથી એવી એક પરિસ્થિતિ હોય છે. નહીં, એક તો પોતાની એટલી તૈયારી નથી, કે જેથી એ પરમ સત્સંગ માટે તલપાપડ થયો હોય. રહી ન શકે, તલપાપડ થાય એને શું થાય, રહી ન શકે. 195માં અને 86 પત્રમાં ઉપાય માટેની ઝૂરણા શબ્દ વાપર્યો છે. તો જરા ધ્યાનથી વાંચવા જેવા શબ્દો છે, કદાચ એ શબ્દો ઉપર આપણે ચર્ચાઓ ઓછી થઈ છે અને ધ્યાન પણ ઓછું ખેંચાણું છે એવું લાગે છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જુવિર્યા વિના, શેના માટે, શું કરવાથી મારું આત્મકલ્યાણ થાય, જે છેલ્લું ફ્રેશ છે વચનનો છેલ્લો ટુકડો, ફ્રેશ એટલે એક વાક્યનો અમુક અંશ એને ફ્રેશ કહે છે, એના વિના જુવિર્યા વિના. ત્યારે ઉપાય જે છે, શું ઉપાય કરવાથી થાય, તો ઉપાયમાં એને એક જ વાત સૂજી ગઈ કે આ અનુભવનો માર્ગ અનુભવી પુરુષ સિવાય ક્યાંયથી મળવાનો કોઈ સ્કોપ નથી. 195માં પણ એમણે એ જ શબ્દનો પ્રયોગ કર્યો છે. ચિંતના કર્યા વિના અને તેને માટે દ્રઢ થઈને જુર્યા વિના, એટલે ઝૂરણામાં પણ દ્રઢતા લીધી છે એમણે, સામાન્ય ઝૂરણા નથી લીધી. ઝૂરવું નો ખ્યાલ આવે છે, શું હોય છે ઝૂરવું? જ્યારે કોઈ માણસ ઝૂરે ને, ત્યારે જો એની ઝૂરણા પૂરી ન થાય તો ઝૂરી ઝૂરીને મરે, એવા દાખલાઓ બને છે દાંપત્ય પ્રેમની અંદર, કે કોઈ સ્ત્રીનો ધણી મરી જાય અને પછી એની વહી ઝૂરે વર્ષો સુધી, મહિનાઓ સુધી નહીં, આયુષ હોય એટલા વર્ષો સુધી ઝૂરે, અને દિન પ્રતિદિન એનું શરીર ક્ષીણ થતું જાય. હા, એવી રીબાઈ, એવી ઝૂરે, એને રીબાઈ તો કોક એને રીબાવે તો રીબાઈ કહેવાય, આ તો પોતાની મેળે ઝૂરે, સંસારમાં એનું ક્યાંય મન લાગે નહીં. ખાવું પીવું ઊંઘવું બધું ખતમ થઈ જાય એનું, ઝુર્યા જ કરે, ઝુર્યા જ કરે. શું ભલે બહારથી સુનમુન દેખાયતો હોય, તે ભલે રડવાનો તો લિમિટેડ પીરિયડ હોય છે, પણ અંદર જુર્યા જ કરે, શરીર ગળી જાય આખો અને છેવટે મરી જાય, આવા દાખલા બને છે. ત્યારે લોકો એમ વાત કરે, ભાઈ શું કરીએ, એ તો બિચારી ઝૂરી ઝૂરીને મરી છે, ફૂલો ભાઈ યોગ્ય અને આ બિચારી ઝૂરી ઝૂરીને મરી ગઈ. આવું બનતું હતું. એ શબ્દ પ્રયોગ અહીંયા કૃપાળુ દેવે કહે છે કે એના એનો ઉપાય તને સત્પુરુષમાં દેખાણો, અને સત્પુરુષ માટે તું જોઈ લો. એ તથારૂપ યોગનો એક પાસો છે. બીજું પાસો એવી પરિસ્થિતિમાં સત્પુરુષનો સંયોગ થવો તે છે. અને ઝૂરતા એવા એ પ્રાણીને જ્યારે બોધ મળે છે ત્યારે એનો એક એના બોધનો ઉપદેશનો એક અંશી નીચે જવાનો અધ્યે પડવાનો. ભેદાઈ જાય એની સંસાર પરિણતિ ભેદાઈ જાય. કેમ કે ઝૂરણામાં ઉભો છે એટલે એની અંતર પરિણતિ ભેદાઈ જશે. અને એને મોક્ષનો ભણકાર અંદરથી આવી જશે એમ કેવું. અને એ ખરેખર રહસ્યને પામ્યો. કૃપાળુદેવ જે સત્પુરુષનું પ્રકરણ ખોલ્યું છે એવું પ્રકરણ ક્યાંય ખુલેલું જોવા મળતું નથી. બરાબર. એ પુરુષ ઉપર આપણને 100-100% વિશ્વાસ હોય તો એ વાત સમજવાની આપણી યોગ્યતા થાય, નહીતર ન થાય. એમના આત્માએ ભૂતકાળના ભવોમાં આત્મકલ્યાણ કરવા માટે એમ નિયમ સંયમ શાસ્ત્ર સ્વાધ્યાય એમ નિયમ સંયમ આપતીઓ કોની ત્યાગ વિરાગ અથાગ લ્યો મન મૌન રહ્યો તો ક્યોહી તીપો, એ બધું બહુ કષ્ટ કરીને કર્યા પછી કર્યા છતાં એમને માર્ગ નથી મળ્યો. અને કોઈ સત્પુરુષ માટે જ્યારે એમને સૂજ આવી છે અને જ્યારે જોઈ રહ્યા છે અને ત્યારે કોઈ એમને સત્પુરુષ મળ્યો છે ત્યારે તેમને આત્મજ્ઞાન થવાની પરિસ્થિતિ સહજ માત્રમાં થઈ છે. કેવી રીતે થઈ છે? સહજ માત્રમાં. સહજ માત્રમાં કેમ થઈ? કે જોડવામાં હતા એટલે. એ તથારૂપ આ વાત જે એમને લખી છે ને એ એમના પોતાના અનુભવની લખી છે. અધરથી કોઈ ફેંકેલી ચીજ નથી આ. 194માં જુઓ તમે શું લખે છે. પોતે પોતાની વાત લખે છે. જ્ઞાની પુરુષના ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના. જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના એમ નથી લખ્યું, તેના ચરણારવિંદ પ્રત્યે અચળ પ્રેમ થયા વિના. કેટલી એની તૈયારી થઈ શકો. અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના કે આ સત્પુરુષ છે ને એનાથી જ મારો ઉદ્ધાર થશે, મારું કલ્યાણ થઈ જશે, વિશ્વાસ આવી ગયો. અંતર પરિણતિ ઓળખાઈને સત સ્વરૂપની એટલે પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને તે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ બે વાત લીધી છે. માત્ર વિશ્વાસ નહીં, ચરણારવિંદ પ્રત્યેનો પ્રેમ એટલે પ્રેમરૂપ ભક્તિ લીધી છે. કેમ કે ચરણારવિંદમાં ભક્તિ આવી અને પ્રેમમાં પ્રેમ આવ્યો. એ આવ્યો છે અવશ્ય તે મુમુક્ષુ
જેના ચરણારવિંદ તેને સેવા છે તેની દશાને પામે છે, એ ગેરંટેડ એમણે વાત કરી પોતાના અનુભવથી કે અવશ્ય એ જીવ એ દશાને પામવાનો, વિજ્ઞાન દશાને પામવાનો, પામવાનો, પામવાનો. આ માર્ગ સર્વજ્ઞાનીઓ એ સેવો છે ભૂતકાળમાં, બીજે જ્ઞાનીઓ થયા એને એ જ પરિસ્થિતિ ઊભી થઈ પછી જ્ઞાન થયું છે, વર્તમાનમાં પણ એમ જ કરે છે જે કરે છે, અને ભવિષ્યમાં પણ એમ જ કરશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. હવે પોતાની ચોખ્ખી વાત કરી દીધી, અમને પણ આ રીતે જ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. વર્તમાને એ જ માર્ગથી થાય છે જેને થાય છે તેને, અનાગત એટલે ભવિષ્યના કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ જ નથી. તમે શાસ્ત્ર વાંચી વાંચીને મરી જાઓ કે તમે તપશ્ચર્યા કરી કરીને હુકાઈ જાઓ, કોઈ માર્ગ જ નથી એમ કહે છે. એ જ માર્ગ છે, સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. આ સર્વશાસ્ત્રોનો ટોટલ એક જગ્યાએ એમણે મારી દીધો. તમારે શાસ્ત્રો વાંચીને શું વાંચવું છે? શાસ્ત્રમાંથી આવું કાંઈ વાંચ્યું તમે તો તમે શાસ્ત્ર નથી વાંચ્યા, એનો બોધ લક્ષ તમને નથી થયો. બોધ લક્ષ એટલે ઉપદેશ કહેવા ધારેલો ઉપદેશ, જે વાતને લક્ષમાં લઈને કહેવા ધારેલો ઉપદેશ એનું નામ બોધ લક્ષ છે. એ આ કહેવા માંગે છે બધા શાસ્ત્રો, એમ કે છે તો શાસ્ત્રો વાંચીને તમને સમજાણું ક્યાંય, એમ કે છે તો તમને શાસ્ત્રનો બોધ લક્ષ નથી સમજાવ, બાકી બધી બુદ્ધિની મારામારી છે. શું છે? બુદ્ધિની મારામારી છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે આ સંસારમાંથી, રખડતો પ્રાણી, ભટકતો પ્રાણી કોઈ છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો, એ જ માર્ગને આરાધવો નહીં, અખંડ વૃત્તિથી એ માર્ગને આરાધવો એમ કહે છે. એમાં ખંડ નહીં તારે પડવા દેવો, વચ્ચે ગેપ નહીં પડવા દેતો એમ કહે છે. જ્યાં સુધી તું ન પામ ત્યાં સુધી ગેપ પડવા દઈશ નહીં. શું? અને એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. શું કહેવામાં બાકી રાખ્યું કે આ તથારૂપ યોગનો એક પાર્ટ છે એનું સ્પષ્ટીકરણ આપી દીધું એમણે, બાકી રહી વાત ઝૂરણાની પોતાની. જો સંસારમાં પણ કોઈ એક વ્યક્તિ માટે, સંસારી વ્યક્તિ માટે ઝૂરી ઝૂરીને મરનારાના પ્રસંગ બને છે તો એને તો એક ભાવ માટેનો સંયોગ છે ને, એ વિયોગ થયો અને ઝૂરીને મર્યા. હે, બહુ બહુ તો માનો કે એ માણસ 125-50 વર્ષ જીવ્યો તો બીજું શું થઈ જવાનું હતું? અને સંસાર સુખ, સંસારનું કલ્પેલા સુખ સિવાય બીજું શું મળવાનું હતું? તો પણ એ સુખના વિયોગમાં ઝૂરીને મરનારા પ્રાણીઓ છે તો આત્મકલ્યાણની વેલ્યુ એથી ઓછી છે? એની કિંમત એથી ઓછી છે? શું વિચાર્યું છે? બસ આ સ્થિતિ ઊભી થયા વિના રહીએ નહીં. જો યથાર્થ સમજ અને યથાર્થ વિચાર આવે તો આ સ્થિતિ ઊભી થયા વિના રહીએ નહીં. અને એવી સ્થિતિમાં આવનારને સત્પુરુષનો યોગ, એનો ભેટો કુદરત કરાવે છે. કુદરત બંધાયેલી છે એની હારે, કુદરત એની સાથે બાઉન્ડ ટુ ગીવ. અને એનો બહુ સ્પષ્ટ જીવંત ઉદાહરણ દાખલો લઈએ તો સોગાનીજીનો બીનો, એ ત્યાં સુધી આવ્યા હતા કે જીવી ન શકે, પ્રાણ છૂટ જાયગા, દેહ છૂટ જાયગા, એવી પરિસ્થિતિમાં આવ્યા હતા. બોલો, એવી પરિસ્થિતિ પહોંચી ગયા સોનગઢ, નહીતર એમને ખબર નહોતી. સોનગઢમાં ગુરુદેવ બિરાજે છે એ કેમ ને ખબર હતી? કુદરત બંધાયેલી છે, ખેંચી લાવે સોનગઢ સુધી. અને બહુ વિકટ પરિસ્થિતિમાં આવ્યા છે સોનગઢ, કોઈ સુગમ પરિસ્થિતિમાં નથી આવ્યા, ઘણી વિકટતામાં આવેલા છે. પણ એ કોઈ સંયોગથી પર થઈને આ વસ્તુ ચાલે છે. અનુકૂળતા પ્રતિકૂળતાઓ આમાં કોઈ જોવાતી નથી, એથી પર પરિણામ ચાલે છે, એથી પાર જઈને આત્મા કામ કરી દે છે. ભલે એ ભાવ પર્યંત ગમે તે પરિસ્થિતિ સંયોગની રહી, જે પૂર્વકર્મ અનુસાર રહેવાની હતી તે રહી, એમણે તો આનંદ ભાવની કમાણી કરી કે ન કરી છે? હવે એ માનો કે 2002 અને 2020 18 વર્ષ ત્યાર પછી જીવ્યા છે. કેટલા? 18 વર્ષનું આયુષ્ય બાકી હતું. 32 વર્ષે એમને આત્મજ્ઞાન થયું. 54 વર્ષે, 54 વર્ષે આયુષ્ય પૂછ્યું છે ઘણું કરીને, તો 32 નહીં પણ 36 થયા હશે. શું 2002માં આવ્યા હતા અને 2020માં દેહાંત થયો છે. 18 વર્ષની એમની આ ભાવની જ્ઞાન દિશા રહી. હવે 18 વર્ષની અંદર ગમે તે સંયોગો રહ્યા, ભલે એને ધર્મશાળામાં રહેવું પડ્યું, સેનિટોરિયમમાં રહેવું પડ્યું, તો પોતાનો બંગલો હોય તો ધર્મશાળા છે, ગમે એવો બંગલો હોય તો ધર્મશાળા છે. એ તો ક્યારે ત્યાંથી ઉચાળા ભરવા પડશે એનું કઈ નક્કી જ નથી. બંગલો હોય કે ફ્લેટ હોય તો હવે ત્યાં તો બહુ બહુ ઉચ્ચ કોટીના દેવ થાય. ડોમ ડોમ સાહેબી હોય પણ સામું જોવે નહીં. શું સામું? એમને અંદર જ લાગેલી રહીએ, ત્યાં પણ અંદર જ લાગેલી રહીએ. કેમ કે દ્રષ્ટિ દ્રવની થઈ ગઈ, સંયોગી દ્રષ્ટિ ઉડી ગઈ. અસંગ તત્વની જે દ્રષ્ટિ થાય છે એમાં તમામ સંયોગોમાં એ પોતે અંદર એ જોવે છે કે પણ મારું સ્વરૂપ અસંગ છે આનાથી. અનેક દેવ દેવીઓ મારી સ્તુતિ કરે છે, આ એ તો લિમિટેડ માણસો હોય કે ભાઈ પ્રશંસા કરે કે કાંઈ જે ભાઈ માન સન્માન કરે, બહુમાન કરે, ત્યાં તો બહુ મોટી સંખ્યામાં હોય. ભાઈ અંદર જોશે કે આ તો પણ મારું તો તત્વ અસંગ છે ને, આ બધાને યાર મારે શું લેવા દેવા, કાંઈ આ તો નિર્લેપ તત્વ છે, આમાં કાંઈ લેપાવાનું કાંઈ કારણ નથી, કે આમાં કોઈ સંગ થવાનું કારણ નથી, આ તો એક સપનું છે, હમણાં પૂરું થશે. શું છે? સ્વપ્નમાં જાગૃતિ છે કે આ સ્વપ્નું છે ને હમણાં પૂરું થવાનું છે? કોઈને સ્વપ્નમાં જાગૃતિ ન હોય, નાની પુરુષને સ્વપ્નમાં જાગૃતિ હોય છે. અસંગ દશા છે ને, એ અસંગ દશા છે. જ્ઞાન ધારા છે, અસંગ દશા છે. એટલે એને એ તો થ્રુ આઉટ નિર્વાણ પદ સુધી લાઈન ક્લિયર થઈ ગઈ, ગાડી કોઈ સ્ટેશન રોકાવાની નથી. વચ્ચે સ્ટેશન આવશે, જે હોલ્ટ નક્કી થયો છે પૂર્વકર્મ પ્રમાણે, પણ એ ગાડી રોકાવા માટે નથી, ત્યાં પાછું ફરવા માટે નથી. એને મોક્ષ દૂર નથી, કાંઈ દૂર નથી મોક્ષ, વિશેષ દૂર નથી. નો અર્થ શું થાય ખબર છે? એને કાંઈ દૂર નથી હવે, એમ કે છે એવી વાત છે, બહુ પ્રેરણાસ્પદ વાત છે. ભૂમુક્ષુની ભૂમિકામાં તૈયારી વાળા જીવને મોક્ષ દેખાડી દે, કેટલો મોટો રિસ્પોન્સ આપ્યો કહેવાય. બસ વાત સમજાવી જોઈએ યથાર્થ પ્રકારે. પછી જીવના પરિણામ ઉપડે ઉપડે એટલે ઉપડે જ રોકા, પછી જાયલો ન રહે. અને જાયલો તો એ જીવ છે, નહીતર જડ છે. શું એવી રીતે ઉપડે એ જીવ છે, નહીતર જડ છે. કેમ કે જડને અસર ન થાય, જીવને તો અસર થયા વિના રે નહીં. કેમ કે એની પોતાની વાત છે, ક્યાં કોઈ પારકાની વાત છે.
જીનેન્દ્ર ભગવાન ના લખુનંદન ભાઈ શ્રી ની જય બોલો.